તારીખ 13-10-1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 201 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 157
દ્રષ્ટિના છે, સાથે સાથે તમને જ્ઞાન પ્રમાણ નો વિષય સ્પષ્ટ કરે છે. સમયસાર કર્માગમમાં પણ દ્રવ્ય દ્રષ્ટિનો વિષય શુદ્ધાત્મા પ્રમત અપ્રમત રહિત જ્ઞાયક તત્વ અને એનો દ્રષ્ટિબંધ દ્રષ્ટિની મુખ્યતાવાળા પરિણામ શું પ્રકાર છે, શૂન્ય દ્રષ્ટિનો એ વિષય ચાલ્યો છે. સમયસાર પરમાગમમાં ત્યાં પણ શૂન્ય જ્ઞાનનો વિષય આચાર્ય ભગવાને સાથેને સાથે સમજાવ્યો છે. એટલા માટે સમજાવ્યો છે કે રખે કોઈ આ વિષયમાં પણ મિથ્યાત્વને ન છે અથવા ગ્રહિત મિથ્યાત્વમાં ન આવે. અપરિણામી નિજ આત્માનો આશ્રય લેવાનું કહેવામાં આવે છે. ત્યાં અપરિણામી એટલે આખો જ્ઞાયક શાસ્ત્રમાં નિશ્ચયના વિષયભૂત જે અખંડ નાયક કહ્યો છે તે જ આ અપરિણામી નિજાત્મા. શું કીધું? નિશ્ચયને જ્ઞાનનો પર્યાય છે, તમામને જ્ઞાનના પર્યાય છે. અનંતમાં મુખ્ય એવો જે નિશ્ચયને એ પણ જ્ઞાનનો જ પર્યાય છે. શુદ્ધ દ્રષ્ટિનો વિષય ન સમજાય એટલે જ્ઞાનથી સમજાવે છે કે શાસ્ત્રમાં નિશ્ચયના વિષયભૂત નિશ્ચય સ્વરૂપ આત્મા શુદ્ધ આત્મા શુદ્ધનયના વિષયભૂત અથવા નિશ્ચયનયના વિષયભૂત જે અખંડ જ્ઞાયક કહ્યો છે, ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ વર્ષાયો છે, તેને એના અપરિણામી નિરાત્મા કહેવો છે. અપરિણામી આત્મા કહેવો છે એમ નથી કહેતા, પણ અપરિણામી નિજ આત્મા કહેવો છે. એક એક શબ્દ પાછળ મર્મ છે કે કોઈ અન્ય પદાર્થની વાત ચાલતી નથી. જે કથન કરવામાં આવે છે એ કથન કથન કરનાર પોતાના આત્માને લક્ષ્યમાં રાખીને કહે છે, તેથી સહજ ભાષા એમ આવે છે. સમજનારે પણ સાંભળનારે પણ વાંચનારે પણ નિજ આત્મા ઉપર લક્ષ્ય લઈ જઈને અપરિણામી તત્વ એટલે શું કે અખંડ જ્ઞાયક નિશ્ચય એનો વિષયભૂત એમ લક્ષ્યમાં લેવું. અપરિણામી એટલે પરિણામ રહિત, પરિણામ જેમાં નથી તેને અપરિણામી કહીએ. વસ્તુનું એ સ્વરૂપ છે અને કહેવા પાછળ પરમાર્થ એ છે. એ નામથી કહેવા પાછળ પરમાર્થ એમ છે, હજારો નામ એને લાગુ પડે છે. કેમ કે એ તો પરમાત્મ પદ છે, સર્વનામનું વિશેષણો એને લાગુ પડે છે, અનંત વિશેષતાઓને ધારે છે, તેથી તે વિશેષતાઓ અનુસારના બધા નામો એને લાગુ પડે છે. તો અપરિણામી એમ કહેવા પાછળ વસ્તુ સ્વરૂપ તો દર્શાવ્યું છે કે પરિણામ નથી, પણ પરમાર્થ એ છે કે પરિણામ ઉપરનું એકત્વ છે એ પણ અપરિણામીથી અપરિણામી સમજાવીને છોડાવવું છે. જો પરિણામ જ મારામાં નથી તો પછી પરિણામ સાથેનું એકમેકપણું, જે એકમેકપણાને લીધે મારા સ્વરૂપને હું ભૂલી જાઉં, અપરિણામી સ્વરૂપને જ હું વિસ્મૃત કરી જાઉં કે ચૂકી જાઉં, તેથી ઇન્ડમાઇન બને છે કે જ્યાં સુધી પરિણામનું એકત્વપણું વર્તા કરે છે ત્યાં સુધી અપરિણામી એવું જ્ઞાયક તત્વ એનો આશ્રય બની શકતો નથી. પરિણામનું એકત્વ વર્તે છે એનો અર્થ કે પરિણામનો આશ્રય થઈ રહ્યો છે.
બરોબર,
આશ્રયની વાત ચાલે છે, મુદ્દો આશ્રયનો કહેવો છે. કેમ કે દ્રષ્ટિ છે એ સર્વથા અપરિણામી જ્ઞાયક તત્વનો આશ્રય કરનારો ભાવ છે, પરિણામ છે. દ્રષ્ટિ સર્વથાપણે પૂરેપૂરું સ્વસ્વરૂપનું આશ્રય લેવાનું કાર્ય કરે છે, તેથી વાત આશ્રયથી ઉઠાવી છે. જ્યાં સુધી એવી દ્રષ્ટિ નથી, નિરાત્માની જ્યાં સુધી દ્રષ્ટિ નથી ત્યાં સુધી એક સમયના પરિણામનો જ આશ્રય થાય છે, અથવા પરિણામ આશ્રિત પરિણામ વર્તી રહ્યા છે.
બરોબર,
અને પરિણામ આશ્રિત પરિણામ વર્તે છે ત્યારે ક્ષણિક પરિણામમાં પોતાને ક્ષણિક સ્વરૂપે અનુભવે છે અને પોતાના નિત્ય શાશ્વત પદને ચૂકી જાય છે, ભૂલી જાય છે. કેમ કે બે વિરુદ્ધ છે, બંને વિરુદ્ધ ભાવોનો આશ્રય એક સાથે થઈ શકતો નથી. ત્રિકાળીનો આશ્રય સંજ્ઞાન કદી પણ વર્તમાન ચાલતી પર્યાયનો આશ્રય કરતો નથી, વૈવાણીય પર્યાય કહેવાય છે. પછી સમ્યક દર્શનની પર્યાય હોય કે કેવળ જ્ઞાનની પર્યાય હોય કે યથાખ્યાત ચારિત્રની પર્યાય હોય એનો પણ આશ્રય કરતો નથી. અને તે મોક્ષ મોક્ષ માર્ગમાં આવેલા જીવો અને મોક્ષમાં પામેલા જીવો એ તો કરે જ નહીં, એ તો પ્રશ્ન નથી. પણ એ પરિણામ આશ્રિત પરિણામ જ્યાં સુધી વર્તી રહ્યા છે ત્યાં સુધી જીવ દુઃખી છે, દુઃખી છે, એમની અનંત દુઃખી છે. પરિણામ આશ્રિત પરિણામની વાત આવે છે, ક્યાં આવે છે ખ્યાલ છે? દ્રવદૃષ્ટિ પ્રકાશમાં આવે છે. પોતાની વાત કરી છે, ત્યાં તો અમે પોતાની વાત કરી છે કે જ્યાં સુધી મને પરિણામ આશ્રિત પરિણામ વર્તતા હતા ત્યાં સુધી અનુકૂળતા પ્રતિકૂળતામાં હું ખેંચાઈ જતો હતો. જબ સે આપકા કાર્ડ આયા હૈ તબ સે રોજ કુછ જવાબ લિખના હૈ એસા વિકલ્પ હોતા હૈ પરંતુ લેખની નહીં બઢતી. કારણ ક્યા લિખું એસા કોઈ સહજ વિશેષ સ્મરણ નહીં હોતા. શું લખું એવું કોઈ વિશેષ સ્મરણમાં નથી આવતો, એટલે કંઈ તમને કામ તમારો પત્ર આવ્યો છે અને પત્રનું પ્રત્યુત્તર લખવું જોઈએ એમ વિકલ્પ થાય તો પણ કાંઈ લખવાનું બનતું નથી. સમજતા કેટલી છે, કેટલી નહીં એમાં એમાંથી તો લેવાનું છે. શરૂ કરે છે કે ગુરુદેવ મને એક સિદ્ધાંત ગુરુદેવને સાંભળ્યા પછી, પહેલો પત્ર છે, ગુરુદેવને સાંભળ્યા પછી જે સિદ્ધાંત મારામાં ઘૂંટી, શબ્દ શું કે સિદ્ધાંત કે ઘૂંટી ઘૂંટી એટલે જેમ કોઈ બાળકને પહેલું વહેલું આપે છે ને, શું કે છે, ગૌથુથી માં વાત મળી ગઈ એમ, પુત્ર પહેલા વહેલા આવ્યા છે, મારે ગૌથુથી કહે છે ગુજરાતીમાં, એને ગૌથુથીમાં આ વાત મને મળી છે એમ કરીને વાત કરે છે. મેં ત્રિકાણી સ્વર્ણ જ્ઞાન સ્વભાવી ધ્રુવ પદાર્થ હું, મેં ત્રિકાણી સ્વર્ણ જ્ઞાન સ્વભાવી ધ્રુવ પદાર્થ હું, હું પ્રતિક્ષણ જ્ઞાનરૂપ પરિણમન મેરા સહેજ સ્વભાવ હૈ, એનું જ્ઞાન થવું પ્રતિક્ષણ, આવા મારા નિર્ પદાર્થ નું જ્ઞાન થવું એવો જ મારો સહજ સ્વભાવ છે. જળ આશ્રિત પરિણામ જળ કહે, આ સિવાયના મારા પરિણામ મારા ધ્રુવ સ્વભાવને છોડીને ચૈતન્ય સ્વભાવને છોડીને જેટલા પરિણામ છે એ તો જળ ઉદય આશ્રિત છે, ઉદયનો આશ્રય કરતા પ્રત્યેલા છે, એ તો બધા પરિણામ એ જળ જ છે. એને હું મારા પરિણામ ગણતો નથી, એનો હું સ્વામી થતો ઉદય છે. પૂજ ગુરુદેવ કે એ સિદ્ધાંત કી ઘૂંટીને ક્ષણિક પરિણામ કી ઓર કે વલણ કો રસકો ફિક્કા કર દિયા હૈ. શુદ્રસ ને ફિક્કો કર્યો છે, શુદ્રસ ને ફિક્કો કર્યો છે એ તો ચર્ચા કરતા નથી. શુભાશુભ રાગના રસ ને ફિક્કો કર્યો છે એ તો ચર્ચા કરતા નથી, પણ પરિણામ પ્રત્યેનો રસ જ ફિક્કો કરી દીધો છે. આ પરિણામ આમ થાય કે આમ થાય, આવા થાય કે તેવા થાય, ઉપયોગ શું થાય, નિર્વિકલ્પ છે, સ્વવિકલ્પ રહ્યો, મારો રસ ઉડી ગયો છે, પરિણામ માત્ર ઉપરથી મારો રસ ઉડી ગયો છે. આવો જ્ઞાનાનંદ સ્વભાવી પ્રગટ પરમેશ્વર મળી ગયો પછી એક સમયના પરિણામની સામે હું શું જોઉં, એમાં તો હજી ગડબડ છે, હજી અડધામ જાય છે, અડધામ જાય છે, બે ભાગ પડી ગયા છે ને, જ્ઞાન ધારા ને કર્મ ધારા, એ તરફનો મને હવે રસ નથી. પૂજ્ય ગુરુદેવ કી ઈસ સિદ્ધાંત કી ઘૂંટી મેં ક્ષણિક પરિણામ કી ઓર કે વલણ કે રસ કો, ક્ષણિક પરિણામ તરફના વલણના રસ ને એ બાજુ વલણ થાય એવો જે રસ છે એને ફિક્કો કરી દીધો છે. વો સહજ સ્વ કે સિવાય કોઈ કાર્યમને રસ નહીં આતા. ત્રિકાળી જે સહજ સ્વ છે એ સિવાય બીજી બાજુનો રસ મને હવે નથી. અતઃ જવાબાદી નહીં પહોંચને મેં, હું વિલંબાદી કે હોને મેં, મેરી વાત કા ખ્યાલ ન કરના હૈ. કદાચ તમને જવાબ નહીં લખી શકું કે કદાચ જવાબ લખવામાં મોડું થાય, મારો કઈ ખ્યાલ નહીં કરતા આમ કેમ કરે છે, કેમ મને જવાબ ન આવ્યો, કેમ મને જવાબ મોડો લખે છે, એવું મને એવું મારા પ્રત્યેની વાત તમે ગૌણ કરી નાખજો. મારી સ્થિતિ અંદરની જુદી છે અને કોઈ બહારના કારણમાં મને રસ નથી, એટલે હવે કદાચ તમને જવાબ લખવાનું મોડું લખવાનું એવું મને, તો તમે મારો વિકલ્પ છોડી લેજો. ત્યાંથી લીધું છે, પરિણામ તરફ નો રસ ઉડ્યો છે એ ત્યાંથી લીધું છે. શરૂઆતમાં જે પત્રમાં છે પરિણામ હશે, પરિણામ શરૂઆતના પુત્રમાં એમના મનમાં ગુરુદેવનું ચિત્ર કેવું હતું, સ્વયં ધરાવવાના લાભ એમના વચનામૃતનો લાભ નથી લઈ શકતો. શ્રી ગુરુદેવ કે સમીપ રહેકર રચનામૃત કા નિરંતર લાભ નહીં લે સક રહા હું, ઉસકા મુજે મહાન મહાન ખેદ હોતા હૈ, સાથ હી સમાધાન પણ છે, ખેદ થાય છે, એકાંત ખેદ નથી થતા. સાથે ઊંડ બોધ દ્વારા બોધિત મુજે સંતોષ ભી હોતા હૈ કે નિશ્ચય છે સદગુરુદેવ મુજસે દૂર નહીં હૈ. ખરેખર એમનો જે અભિપ્રાય, એમનો જે ભાવ, એ મારા હૃદયમાં એવો બેસી ગયો છે કે ખરેખર ભાવથી તો ગુરુદેવ મારાથી દૂર નથી. જ્યાં મેં હું વાણી મેરે ગુરુ હૈ, અતઃ મુજે મેરે ગુરુદેવ કો દેખને કા સતત પ્રયત્ન કરતા રહેતા હું. એમનો જે સિદ્ધાંત છે, એમની જે વાત મૂળ સમજાવી, એ ગુરુદેવનું સ્વરૂપ છે. તો મારામાં આવીને હું જોવાનો પ્રયત્ન કરું છું કે આ ક્યાં સુધી મારામાં આ વાત આવી, ક્યાં સુધી આ વાત મારામાં આવી. બહુ શરૂઆતનો વિષય છે, શરૂઆતનો પત્ર છે. સતત પ્રયત્ન કરતા હું, પર જબ જબ ગાઢ દર્શન હોતા હૈ, કેવો દર્શન થાય છે, જયારે હું અંદર જોઉં છું, જબ જબ ગાઢ દર્શન હોતા હૈ ગુરુદેવનો, મને અંદરમાં ગાઢ દર્શન થાય છે. તબ તબ અપૂર્વ 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 રસાસ્વાદ કા લાભ લેતા રહેતા હું, જયારે મને કોઈ અપૂર્વ રસાસ્વાદ આવે છે. માનસિક વિકલ્પ રૂપી ભાર સે હલકા હોતા રહેતા. શરૂઆત માં કલકત્તા આવ્યા હતા 1952 નું 50 નો પત્ર છે. શરૂઆતમાં આવ્યા છે કલકત્તા, પહેલો પુત્ર યુનિવર્સિટી છે, પછી આ પહેલો બીજો પુત્ર પણ યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટી છે આજે. સહજ જ્ઞાન પણ સ્વભાવને વૃદ્ધિ પાતા રહેતા હું. અને મારો જે સહજ જ્ઞાન ઘન સ્વભાવ છે, એમાં હું વૃદ્ધિ પામું છું. સૌંદર્ય કે જિનમય ભવ્ય દિવ્ય મૂર્તિ કો, સૌંદર્ય કે જિનમય, શરીર નથી જોતા, ચિન્મય ભવ્ય દિવ્ય મૂર્તિ કો, આ શબ્દનો પ્રયોગ કર્યો છે શ્રીમદજીએ 225 નંબરના પત્રમાં. કે મારા માટે કોઈ દિવ્ય જ્ઞાનધારી, કોઈ દિવ્ય મૂર્તિ પરમાત્મા એને મારા માટે અવતાર લીધો છે. વાત કરી છે પ્રથમ 225માં પરાભક્તિની હરની વાત લીધી છે. અહીંયા દિવ્ય મૂર્તિ શબ્દ હમણાં વાત કર્યો છે, ત્યાંનું ક્યાં અનુસંધાન નીકળે છે. ભવ્ય દિવ્ય મૂર્તિ તો અધિક સમીપ હોકર, એની અધિક સમીપ જઈને, એમના ભાવના ઉડાણમાં જઈને ગહન દ્રષ્ટિથી દેખતા રહેતા હું. ગુરુદેવ ને બહુ ગહન દ્રષ્ટિથી હું આ રીતે જોઉં છું. બીજું ઘણી ઊંડી ઊંડી વાતો કરે છે.
Thank you.
એક મુદ્દો લખાયો છે આશ્રયનો. આશ્રય જ્ઞાન પણ કરે છે, ચારિત્ર પણ કરે છે, શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર ત્રણ ગુણોમાં આશ્રયનું કાર્ય થાય છે. આશ્રય એટલે આધાર મેળવો તે આ હું. શ્રદ્ધાનું તો આ મુખ્ય કાર્ય છે, અથવા શ્રદ્ધાનું તો આ એક જ કાર્ય છે. આ હું પરમા એમ જાય, સ્વમાં પણ એમ જ જાય છે. એટલે જ્યાં દ્રઢ દ્રષ્ટિની વાત આવે છે ત્યાં આશ્રયનો વિષય ચાલે છે. અવબ્રજ્ઞાની જે નિશ્ચયનું વિષયભૂત અખંડ વિનાયક સ્વભાવ છે, તે અપરિણામી આત્મા છે. પરિણામનો અનામીનો ચાલતો આશ્રય છોડીને અપરિણામી નિજ આત્માનો આશ્રય લેવાનો શાસ્ત્રની અંદર કહેવામાં આવે છે, અથવા એ ભગવાનનું ફરમાન છે કે તું તારી દ્રષ્ટિ અપરિણામીમાં લઈ જા. દ્રષ્ટિ અપરિણામીમાં લઈ જા એટલે અપરિણામીનો આશ્રય કર. આ હું એમ આશ્રય કર, અને પરિણામમાં આ હું છે, આ હું છું, આ હું છું એવું જે વેદાય છે એ છોડી દે. પરિણામનો આશ્રય લીધે પરિણામ આશ્રય પરિણામ અનંત દુઃખનું મૂળ છે. એ નિચાતું છે અને અનંત દુઃખનું એ મૂળ છે. એમાં પર્યાય સાથે નથી. અપરિણામીનો જ અર્થ કર્યો છે કે અખંડ જ્ઞાયક આખો જ્ઞાયક, અને જ્ઞાયક એમ કહેતા અપરિણામી લેવો, અપરિણામી કહેતા ગણાયક લેવો, ધ્રુવ લેવો. તો ગુરુદેવ અપરિણામી શબ્દનો પ્રયોગ ઓછો કરતા હતા, એટલે લોકોને ખ્યાલ નહોતો. સુગાનીજીનું મૂળ કથન કરવાની મુખ્ય પદ્ધતિ રહી, એટલે એ વિષય થોડો નવો લાગ્યો. પણ અપરિણામી એટલે જ્ઞાયક, અને જ્ઞાયક એટલે અપરિણામી. જે વ્યાખ્યાનો લખ્યા છે સમય સાર ઉપરના, એમાં 280 ગાથાના ભાવાર્થમાં એક પેરેગ્રાફમાં 3 વખત અપરિણામી શબ્દનો પ્રયોગ કર્યો છે. એ એમ સૂચવે છે કે એ વિષય એમના માટે શબ્દથી અનુભવ નહોતો, ભાવથી તો નવો હોવાનો પ્રશ્ન જ નથી. કેમ કે એ તો જે ત્રિકાળીની અંદર વળીને જોવે છે એને તો ખ્યાલ આવે છે કે આ તો ધ્રુવ તત્વ છે, પરિણામ રહિત તત્વ છે, આ તો સ્થિર તત્વ છે, અથવા અખંડ સામર્થ ભાવ છે. એ તો એને તો પરિણામ એમાં તો હોઈ શકે નહીં તો, કેમ કે એ તો સામર્થરૂપ છે, શક્તિરૂપ કરીએ છે, વ્યક્તિરૂપ જ નથી પછી ક્યાં પ્રશ્ન છે. જે શક્તિરૂપ છે ને વ્યક્તિરૂપ નથી પછી ક્યાં પ્રશ્ન છે. એટલે જેને જોયો એને તો શબ્દ સાંભળ્યો હોય કે ન સાંભળ્યો હોય એ પ્રશ્ન જ નથી આમ તો, કેમ કે એને તો ભાવ સાથે સંબંધ છે. પણ બહુ વર્ષો પહેલા જે પ્રવચનો લેખા છે એમાંથી 280 ગાથાના ભાવાર્થમાં એક જ પેરેગ્રાફમાં 3 વખત અપરિણામી શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે એ આધાર બીજા ભાગમાં એ આધાર લીધો છે, બીજો ભાગ એમાં આધાર લીધો છે દ્રઢ દ્રષ્ટિ પ્રકાશમાં. આખો એટલે અખંડ, આખો એટલે પર્યાય રહ્યો નહીં, કારણ કે અપરિણામીનો અર્થ કરવો છે. આખો એટલે અખંડ, એ થોડી ચર્ચા ચાલી રહી, વિદ્વાનોમાં એ ચર્ચા ચાલે છે કોઈ વાર. તો જો તમે એક સમયની પર્યાયને દ્રવથી જુદો પાડો, દ્રવ એટલે પ્રમાણમાં દ્રવ લે છે, તો દ્રવ ખંડિત થઈ જશે. આની દલીલ આવે છે વિદ્વાનોમાં, ત્યારે એની સામે એમ કહી શકાય કે ત્રિકાળી નાયક પરમાત્મા પરિપૂર્ણ છે, પણ એ પરિપૂર્ણ પરમાત્માને એક સમયની પર્યાય મળે ત્યારે એ પૂર્ણ થાય, એવો એ અપૂર્ણ નથી. કેમ કે સંસારમાં તો એક સમયની પર્યાયમાં મલિનતા છે, તો એક સમયની પર્યાયના સંયોગ થાય ત્યારે એની અખંડતા રહે અને નિત્ર એની ખંડિતતા થઈ જાય. યોગ નાયક પરમાત્મા પામર નથી, પરમાત્મા પરિપૂર્ણ છે, પોતાના સ્વરૂપથી જ પરિપૂર્ણ છે, અનાદિ અનંત પરિપૂર્ણ છે. એ તો એક સમયની પર્યાયનો તો વિયોગ થાય છે. જો એનો વિયોગ થઈ જશે તો વળી પાછો ખંડિત થશે, પછી બીજી આવશે ત્યારે અખંડિત થશે, વળી પછી જશે એટલે ખંડિત થશે. આ તો બિચારાને હાલત હાલત કફોડી કરી તમે
બરોબર.
એવું હોય શકે એવું એક સમયનું પરિણામ સમયસાર પ્રવચન ભાગ પાંચમો, પાંચ ભાગ તે દિવસે બહાર પડેલા, પ્રશ્ન 252 અને 53, ગાથા 280 ના પ્રવચન માંથી અનુવાદ ગુજરાતીમાં, મૂળ તો પ્રવચનો છે એ હિન્દીમાં અનુવાદ કરીને છે. આત્મા દ્રવ દ્રષ્ટિ છે, અપરિણામ સ્વરૂપ હૈ, આ ગુરુદેવ બોલેલા એ લખી લીધેલું. એટલી બહુ તીવ્ર ધારણા શક્તિ હતી, એ બોલે લખી શંકરે આવીને લખી લઈ શકતા હતા. આત્મા દ્રવ દ્રષ્ટિ છે, અપરિણામ સ્વરૂપ હૈ, દ્રવ દ્રષ્ટિથી અપરિણામ સ્વરૂપ જ આત્મા છે, પરિણામ પ્રદ નથી. અર્થાત દ્રવ દ્રષ્ટિ છે, પુન પાપ કા વિકાર હોને કા સામર્થ્ય આત્મા મેં નહીં હૈ, કેમ કે એ પરિણામમાં છે સંસારી રીતે, પુણ્ય પાપ સિવાય બીજું દેખાતું નથી. મને પર્યાય દ્રષ્ટિ છે, પરિણામી હૈ, સ્વભાવ ને શુદ્ધ પર્યાય રૂપ ભી પરિણમતા હૈ. એ પર્યાય નહીં નો વિષય લીધો, પર્યાય આર્થિક નહીં નો વિષય લીધો, એ સ્વભાવમાં શુદ્ધ પર્યાય રૂપ પણ પરિણમે છે, એ ખ્યાલમાં રાખીને વાત છે. ઓર અશુદ્ધ પર્યાય રૂપ ભી પરિણમતા હૈ, એ પણ જ્ઞાનમાં છે. શુદ્ધ વસ્તુ દ્રષ્ટિ છે, આત્મા અપરિણમન સ્વરૂપ હૈ, અર્થાત કુટસ્થ હૈ. કુટસ્થ શબ્દ પણ અહીંયા વાપર્યો છે, લેકિન તદ્દન કુટસ્થ હૈ એટલે પરિણામ છે જ નહીં અને એસા નહીં હૈ. કથનચિત કિસી અપેક્ષા સે કુટસ્થ હૈ, ઓર કથનચિત કિસી અપેક્ષા સે પરિણામી ભી હૈ. અહીંયા પરિણામી શબ્દ લીધો, એક અપેક્ષા એ પરિણામી છે તો એક અપેક્ષા એ અપરિણામી પણ છે. બંધ ઓર મોક્ષ પર્યાય હૈ, શુભ નિત કી અપેક્ષા રખને વાલી પર્યાય હૈ. બંધ અને મોક્ષમાં નિત એટલે કર્મના ઉદયનો અને કર્મના ક્ષયનો અપેક્ષા આવે છે, એ કઈ કર્મની અપેક્ષા વાળી પર્યાય છે. નિરપેક્ષ દ્રષ્ટિ છે, આત્મા અપરિણામી હૈ, નિરપેક્ષ દ્રષ્ટિથી જોવામાં આવે ત્રિકાળી ધ્રુવ સ્વભાવને તો આત્મા અપરિણામી છે. આ શબ્દ તો આટલા વર્ષ પહેલા પકડેલો, પછી વચનામૃતમાં તો ત્યાર પછી પોતે પ્રવચન આપતા એ વાત અપરિણામી કરી છે, પણ અહીંયા તો ઘણા વર્ષ પહેલા ગુરુદેવના પ્રવચનમાં અપરિણામી શબ્દ આવ્યો છે, પોતે ધારીને આમાં વ્યાખ્યાનમાં ઉતાર્યો છે. વસ્તુ શુદ્ધ છે એની દ્રષ્ટિથી જોતા, નિશ્ચય દ્રષ્ટિથી જોતા એટલે નિશ્ચય સ્વરૂપે વસ્તુ છે એની દ્રષ્ટિથી જોતા, એમ કેવું. ભાષા પણ કઈ કરે ને, પાણીનો પ્યાલો આપણે. નિરપેક્ષ દ્રષ્ટિ છે, આત્મા અપરિણામી હૈ. અભેદ દ્રષ્ટિ છે, આત્મા અપરિણામી હૈ. આ બીજી વાર શબ્દ વાપરો. નિશ્ચય દ્રષ્ટિ છે, આત્મા અપરિણામી હૈ. અભેદ દ્રષ્ટિ છે, આત્મા અપરિણામી હૈ. એટલે એ હું છું એની વાત છે, નિજાત્મા ની વાત છે. અભેદ દ્રષ્ટિ નો અર્થ શું?
નિજાત્મા
કે હું પણ જુદો અને આ અપરિણામી જુદો, એ દ્રષ્ટિ નથી. આયા દ્રષ્ટિ ને આશ્રય કરવો. દ્રષ્ટિ શું કામ કરે છે? એકમાત્ર આશ્રય કરવાનું કામ કરે છે. આશ્રયનો મુદ્દો ઉપાડ્યો છે, બહુ ગુણનો વિષય છે. દ્રષ્ટિ અને આશ્રયની જે વાત આવે છે ઘણી ગમતી છે. એ રીતે તો કે હું પણ ઉદાહરણ એમાં છે. અભેદ દ્રષ્ટિથી આ વાત છે, આત્મા અપરિણામી છે, અભેદ દ્રષ્ટિની વાત છે. આશ્રય કરીને વાત છે, આશ્રય પરિણામ ન રાખીને આત્મા અપરિણામી છે એ વાત. कहाँ तो एक समय में पर्याय रहने पर विदु पर अच्छे हैं, सो अपेक्षा है विदु पर अच्छे तो एनी दृष्टि है, अने कहाँ तो अपरिणामी दृष्टि है, बे मैं एक दृष्टि है, त्रण त्रीजी दृष्टि तो जगत में कोई नहीं होती नहीं, तीर्थन कोई जिज्ञा नहीं, संपर्श में त्रीजी कोई जिज्ञा नहीं। तो अनादिथी जीव में जो विपरीत दृष्टि है, परमी दृष्टि है, एने लीने संसार परिभ्रमण है, એને લીધે એને જન્મ મરણના દુઃખો છે તારે વિધિના। તો જે જે દુઃખથી છૂટવા આવ્યો છે એને એમ કહે છે કે એ પ્રથમમાં પ્રથમ કરવા યોગ્ય કોઈ કાર્ય હોય તો તે પરિણામની દ્રષ્ટિ છોડવાનું કાર્ય છે। આ હું જે પરિણામમાં છે કેમ કે વેદન પરિણામમાં છે એટલે આ હું આ હું આ હું એમ વિદાય જાય છે, ત્યાં તો આ હું કરવાનો પ્રશ્ન જ નથી, આખી દ્રષ્ટિ બુદ્ધિ છે એ દ્રષ્ટિને ફળે ત્યાં સુધી પરિણામમાં સમ્યકતા આવશે નહીં, ત્યાં સુધી કોઈ ગુણ પ્રગટશે નહીં, અને ત્યાં સુધી કોઈ કાર્ય સિદ્ધિ છે નહીં, દુઃખ મટવાનો કોઈ ઉપાય પણ છે નહીં, જન્મ મરણ મટવાનો ઉપાય કોઈ છે નહીં। બરાબર છે, પણ ક્રિયા બે રીતે થાય છે, એક તો વિપરીત પણ થાય છે અને બીજી અવિપરીત પણ થાય છે, બે રીતે થાય છે। તો જેને દુઃખ થયું છે, જેને સંસારનો ત્રાસ થયો છે, કે કોઈ રીતે આમાંથી છૂટવું છે એના માટે વાત છે, કે જો ભાઈ તને દુઃખ થયું છે, તને ત્રાસ પામ્યો છો, તો એનું કારણ છે કે તારી દ્રષ્ટિ છે એક સમયની ફરિયાદ ઉપર છે, અને ત્યાંથી બધા દોષની પરંપરા સર્જાણી છે, બીજા જે પછી બધું દોષ થયા છે તો દ્રષ્ટિ પર્યાય ઉપર છે, એનું મૂળ કારણ છે। ગુરુદેવની શૈલીમાં તો સુરતાલી શબ્દની શૈલીમાં કહ્યું છે કે પર્યાય દ્રષ્ટિથી રાગ છે, નહીતર જીવને રાગ નથી, ધ્યાનથી વાંચજો, અનેક જગ્યાએ આવે છે પર્યાય દ્રષ્ટિથી જ જીવને રાગ છે, જો દ્રવ દ્રષ્ટિથી જુઓ તો જીવને રાગ જ નથી, કેમ કે દૃઢદ્રષ્ટિ વાળો જીવ રાગનો સ્વીકાર કરતો નથી, બધામાં પર્યાય દ્રષ્ટિથી જ જીવને રાગ છે, મધ્યમ વાત લીધી છે, એટલે દ્રવદ્રષ્ટિથી તમે જુઓ, દ્રવદ્રષ્ટિના પરિણામમાં આવીને જુઓ તો તમને એમ લાગશે કે રાગ છે ખરો, મારામાં નહીં, હું કરું નહીં, હું કરું નહીં, કરાવું નહીં, અનુમોદું નહીં, રાગનું કાર્ય મારું નહીં, મારાથી બહાર થાય છે ક્યાંક, મારા અસ્તિત્વથી કઈ બહાર થાય છે, એ આખું અસ્તિત્વ ખસી જાય છે, એની પરિણામનો અંશ હોવા છતાં અસ્તિત્વ ખસી જાય છે ભાવમાં, દ્રવદ્રષ્ટિનો વિષય છે, એ દ્રવદ્રષ્ટિનો વિષય છે, ત્યારે એમ કહેવાય દ્રવમાં નથી, ગુણમાં નથી, પર્યાયમાં નથી, એ દ્રવદ્રષ્ટિનો વાત છે, એ પર્યાયમાં જે લાલ દેખાય છે એ દ્રવદ્રષ્ટિથી વાત નથી, પછી કોઈ અપેક્ષા એ પર્યાયાર્થી નહીંથી અને પ્રમાણ જ્ઞાનથી સમજાવવામાં આવે છે, કેમ કે નહીં તો કોઈ આગળના વિષયમાં ભૂલ કરી ન જાય, એટલા માટે અધ્યાત્મના વિષયમાં તો એ વસ્તુ નથી, પણ આગળના વિષયમાં કોઈ ભૂલ ન કરી જાય તેમ કહેવાય કે ભાઈ તારો અપરાધ છે, તારો દોષ છે, તારા અવસ્થામાંથી એટલો રોગ રહ્યો છે, અને એ મોક્ષ નહીં પામ ત્યાં સુધી આ રોગ ઘટતો 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 મટશે, પણ દ્રવદ્રષ્ટિથી તો કાંઈ નહીં, દ્રવદ્રષ્ટિથી તો છે જ નહીં, આ એક સમયસારનો મુખ્ય દ્રષ્ટિકોણ છે। ગુરુદેવની આ જે શૈલી છે એ સમયસારમાંથી ઉઠેલું ગુરુદેવનું પરિણમન છે, બીજી રીતે કહીએ તો
આત્મા આત્મા આ પરિણામી અપરિણામી નહીં, શું કરતા વસ્તુ આખી ઉપસે વસ્તુ આમ મગજમાં આમ એક આખું ચિત્ર આવે
સમજવામાં જે વાત આવે હા એ તો ઠીક છે બે વાત આવે એટલે આખો આખો પદાર્થ કેવો છે એ વાત છે સ્પષ્ટીકરણ થાય એટલે પદાર્થ નો સમજ તો આવે છે
સુગંધી નો અધ્યાત્મ ની વાત ચાલતી હોય ત્યારે આગમની કામ
નાખી એ સુગંધી નો મુખ્ય વાત છે કેમ કે ત્યાં અધ્યાત્મ છે એ જોર દેવાનો વિષય છે જોર પ્રગટ કરવાનો વિષય છે એટલે જોર પ્રગટ કરવાની પ્રક્રિયા ચાલે છે ત્યાં આગમનો વિષય જ્ઞાનમાં છે એને છે એટલે એને જો વચ્ચે લાવે તો મુખ્યતા થાય તો વચ્ચે લાવે તો એની મુખ્યતા તો કરવાની નથી મુખ્યતા તો કરવાની છે અભિનય દ્રષ્ટિ છે આત્મા અપરિણામી ઓર ગ્રહ ગુણ પર્યાય કા ભેદ પાડને પર આત્મા મેં ભેદ પાડને પર આત્મા મેં શુદ્ધ નિરપેક્ષ પર્યાય હૈ ઇસલિયે આત્મા પરિણામી ભી હૈ વિજ્ઞાન નો વિષય લીધો ગ્રહ ગુણ પર્યાય ના જે જ્ઞાને ભેદ પડ્યા અને આત્માના જે શુદ્ધ પર્યાય છે તે નિરપેક્ષ છે એટલે પરની અપેક્ષા લેતી નથી ઇસલિયે આત્મા અપરિપણ આત્મા પરિણામી ભી હૈ શિવ ભગવાન કે અનંત મહિમા ભી પરિણામ હો રહા હૈ ઇસલિયે આત્મા પરિણામી હૈ હવે જ્યાં શિવ ભગવાન છે એને તો અંદરમાં રાગ નથી પરિણામમાં રાગ નથી છતાં એના આનંદ નું પરિણામ છે ઉત્પાદ્ય છે માટે ત્યાં આત્મા પરિણામી પણ છે લેકિન દ્રઢ દ્રષ્ટિ છે હવે જો જે મુદ્દો આ લેવો છે તો પણ દ્રઢ દ્રષ્ટિથી લેકિન દ્રઢ દ્રષ્ટિ છે પછી મુદ્દો કર્યો છે અભેદ દ્રષ્ટિ છે આત્મા અપરિણામી હૈ આ ત્રીજી વખત ના એક જ પેરેગ્રાફમાં અપરિણામી શબ્દ ત્રણ વાર લાગ્યો છે હા 40 વર્ષ પહેલા નંબર લખેલું છે જી સાંભળતી વખતે લખવાનું ન હોય સાંભળતી વખતે તો સાંભળીને અંદર માં ઉતારવાની વાત છે ત્યાં લખવાની પ્રવૃત્તિ ન થઈ શકે પણ એ એટલું જ વાંચતું હોય છે એટલું લક્ષ્યપૂર્વક સાંભળેલું હોય છે એટલું ઉપયોગ હોય છે એટલી શક્તિ પણ છે દાસભાઈ પહેલી પહેલી વાત એવી રીતે કરી હતી કરાવીને આપના બધા વ્યાખ્યાન શબ્દ સર ઉતારી લીધું છે એવી પરિચય કરાવતી વખતે એ જે વાત કરી અપરિણામી નિજ આત્માની એ આશ્રય ભૂત પદાર્થની વાત કરી અને અભેદતાની વાત કરી અભેદ ભાવની વાત કરી કે અભેદ દ્રષ્ટિથી હું અપરિણામી છું અભેદ દ્રષ્ટિ એ હું અપરિણામી છું
એ દ્રષ્ટિ
અપરિણામી છે કોઈ અંદરમાં દ્રવ કોઈ અપરિણામી છે એ કોઈ વાત નથી ત્યાં હું પણ સ્થાપીને વાત કરવી છે કે આ અપરિણામી હું આવો અપરિણામી છું એમ વાત લેવી છે અધ્યાત્મનો વિષય તો બહાર આવ્યો છે પણ કોઈ ગજબ શૈલીથી બહાર આવ્યો છે એમ જો ભગવાન છે ગૌરવ પર્યાયને સમજે તો ક્યાં ફેર પડે બુદ્ધિ શક્તિ હોય સૂક્ષ્મ હોય એટલે ગૌરવ પર્યાયને સમજે ત્રિકાળી ગ્રહ શું એક શું પરિણામ શું છે એ સમજે પણ અભય દ્રષ્ટિની વાત એ જ્ઞાની નો અધિકાર છે એ માત્ર કેવળ સમજ્ઞાન વિના અને દ્રષ્ટિ વિના કેવળ વિવૃતતાનો એ અધિકાર છે નહીં નહીં લાગે એવું બરાબર છે આમાં શું સમજણમાં ફેર છે સ્વીકાર ઉભરે અને એક સમયનું પરિણામ બંનેનું જોડકું તો આત્મા પદાર્થ છે 320 મી ગાથા પરિણામ અને સામાન્ય, સામાન્ય ને વિશેષ બંને થઈને આત્મા પદાર્થ છે પરમાનંદ વિશે. તો એ આત્માની સમજણ બરાબર થઈ કે ન થઈ કે ત્રિકાળી આત્મામાં અપરિણામી માં અભેદ દ્રષ્ટિ વિના પણ વિના એ વાત પણ ખરેખર સાચી નથી. પ્રમાણ અત્યારે થાય છે. પ્રમાણની પરિભાષા એ છે કે સામાન્ય વિશેષનું એક સાથે યુગપત થતું જ્ઞાન. તો યુગપત થતું જ્ઞાન એટલે વિકલ્પની વાત નથી. દ્રષ્ટિ અભેદપણે ત્રિકાળી ઉપર હોય અને પરિણામમાં સ્વસંવેદન હોય, સ્વપનિવેદાતું જ્ઞાન હોય, એમ એક સાથે યુગપત જ્ઞાન થયું દ્રવ્ય પર્યાયનું, તેનું પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. એ સમય દર્શનના કાળમાં પહેલું વહેલું પ્રમાણ થાય છે. ત્યારે દ્રષ્ટિ કહેવામાં આવે છે. એટલે અહીંયા નિજાત્મા નિજાત નિજાત્મા સમય એટલા માટે લાગ્યો છે, અભેદ દ્રષ્ટિ લેવી છે. પ્રમાણ અપેક્ષાએ હવે પ્રમાણ જ્ઞાનના દ્રષ્ટિકોણથી સમજાવે છે કે પ્રમાણ અપેક્ષાએ આત્મદ્રવ્ય માત્ર અપરિણામી જ નથી, અપરિણામી તેમજ પરિણામી છે. બહુ સારી શૈલી લીધી છે, આત્મદ્રવ્યની વાત લીધી છે. એમ નહીં કે આ ત્રિકાળી ગ્રહ અને આ પરિણામ બંનેનું જોડકું થઈને પરિણામ નહીં. એમ નહીં પ્રમાણ અપેક્ષાએ આત્મદ્રવ્ય માત્ર અપરિણામી જ નથી, અપરિણામી છે અને પરિણામી પણ છે. એમ બે લેવું છે. આત્મદ્રવ્ય અપરિણામ કેમ કે અભિન્નતા સાધી છે પોતે, એ અભિન્નતા છોડી દેવી નથી. જ્યારે પ્રમાણની અપેક્ષાએ પ્રમાણ સહિતના દ્રવ્યને જોવામાં આવે છે ત્યારે પણ જે અપરિણામીની દ્રષ્ટિથી અભિન્નતા સાધી તે છોડીને વાત કરવી છે કે નહીં? એ છોડીને વાત કરવી નથી. એટલે એમ પણ આત્મદ્રવ્ય અપરિણામી છે અને આત્મદ્રવ્ય પરિણામી છે. બરોબર. એમ પ્રવચન સારમાં વિષય લીધો છે, આ 114 ગાથાનો વિષય છે. એ છે કે પર્યાયાર્થિક મયના ચક્ષુને બંધ કરી દેવામાં આવે તો દ્રવ્યાર્થિક મયથી આત્મા શુદ્ધ દ્રવ્ય રૂપે છે. દ્રવ્યાર્થિક મયના ચક્ષુને બંધ કરી દેવામાં આવે તો આત્મા પર્યાયાર્થિક મયથી આત્મા પરિણામ સ્વરૂપે છે. આત્મા અપરિણામ સ્વરૂપે પણ છે અને આત્મા પરિણામ સ્વરૂપે પણ છે. એ તો જોવાનો દ્રષ્ટિકોણ અલગ અલગ છે. પણ જે અપરિણામીની દ્રષ્ટિથી અભેદતા સાધી તે સાધના છોડીને, તે અભેદતા છોડીને ક્યાંય પરિણામનો વિષય ચલાવે છે શાસ્ત્રકાર, એમ તો ક્યાંય સમજવા યોગ્ય નથી. એટલે આ કન્ડિશન રાખીને વાત છે. અપરિણામી તેમજ પરિણામી છે એમ કીધું. કોણ? આત્મદ્રવ્ય. પ્રમાણ અપેક્ષાએ આત્મદ્રવ્ય માત્ર અપરિણામી જ નથી, અપરિણામી તેમજ પરિણામી છે. અપરિણામીનો ખ્યાલ છે વિષય પણ પ્રમાણમાં આવી જાય છે અને પરિણામીનો વિષય પણ પ્રમાણમાં આવી જાય છે. પણ હવે પણ કરીને વાત લે છે, એમ ખ્યાલમાં જ્ઞાનમાં હોવા છતાં, પ્રમાણનો વિષય જ્ઞાનમાં હોવા છતાં પણ અપરિણામી તત્વ ઉપર દ્રષ્ટિ દેતા પરિણામ ગૌણ થઈ જાય છે. શું? દ્રષ્ટિમાં તો મુખ્ય ગૌણનો પ્રશ્ન નથી, પણ જ્ઞાન તો પ્રવૃત્તિ તે કાળે કરે છે અને જ્ઞાન અત્યાર સુધી મુખ્ય ગૌણ તો કરતું જ આવ્યું છે. બધા છદ્મસ્તુને મુખ્ય ગૌણ કરે છે. અત્યાર સુધી આત્માને છોડીને પરને મુખ્ય કરે છે, પર્યાયને મુખ્ય કરે છે. હવે એમ કહે છે કે અપરિણામી તત્વ ઉપર દ્રષ્ટિ દેતા, એમાં અભેદતા સાધતા, એનો આશય લેતા, મુખ્ય કરતા પરિણામ ગૌણ થઈ જાય છે. કયા પરિણામ? આશ્રય લેનારા પરિણામ સુધા. શું?
બરોબર.
આશ્રય લેનારા પરિણામ સુધા પણ ગૌણ થઈ જાય છે. સમ્યક દર્શનના કાળમાં સમ્યક દ્રષ્ટિનો વિષયભૂત જે આત્મા તેની એટલી મુખ્યતા જ્ઞાનમાં છે કે સમ્યક દર્શન અને શુદ્ધ ઉપયોગ બંને ગૌણ થાય છે. સમ્યક દર્શનના કાળમાં સમ્યક દર્શન સ્વયં અને શુદ્ધ ઉપયોગ સ્વયં જેને શુદ્ધ નહીં કહ્યો છે અહીંયા એ પણ ત્યાં ગૌણ થાય છે. કેમ કે તો પરિણામ છે, પરિણામની જ્ઞાન મુખ્યતા થતી નથી. એ બહુ સ્વાભાવિક અને પ્રેક્ટિકલ છે કે જે દ્રવ દ્રષ્ટિનો વિષય છે એ એટલો મહાન છે, એટલો મહાન છે કે એની પાસે સમ્યક દર્શન કે કેવળ જ્ઞાનની એ સમયની પર્યાય કાંઈ નથી. કેમ કે એવી એવી અનંતી 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 પર્યાયનો પિંડ છે એનો, અને છતાં એથી અનંત બાકી રહે છે. અનંત પર્યાયો પરિણામ પછી પણ એથી અનંત બાકી રહે છે, તો એનો શું હિસાબ કરવો? તો રાજા જો પ્રધાન ગૌણ જ હોય એમાં પ્રશ્ન ક્યાં છે? રાજાને પ્રધાન બે આંગણે આવે, રાજા એના પ્રધાનને લઈને આવે તો પહેલા રાજાનું સ્વાગત કરશે કે રાજાને એક સાઈડમાં મૂકીને કહેશે પ્રધાન સાહેબ તમે પહેલા આવો, તમારું સ્વાગત કરી લઈએ પછી રાજાનું કરશો? એવું તો કદી બને નહીં. એમ નિજ પરમાત્મા દ્રવ્ય એટલું મહાન છે કે એક સમયની પર્યાયની મુખ્યતા મોક્ષ માર્ગી જીવને ક્યારે પણ થતી નથી. એટલે તો આચાર્ય મહારાજે છઠ્ઠી ગાથાનો સમાચાર માની લીધો. એમને તો અપ્રમત અપ્રમત દશા વર્ષે છે, એમને સમ્યક વિખ્યાતનો તો પ્રકરણ પૂરું થઈ ગયું, વહેલું હવે તો આગળ વધી ગયા છે અને પ્રમત અપ્રમત દશામાં આવ્યા છે. તો કે મોદી પ્રમતો ન અપ્રમતો જાણ ગો બીજો ભાવો, પ્રમત નથી ને અપ્રમત નથી એ તો ગૌણતાનો વિષય છે. હું તો બીજો અખંડ નાયક ભાવ છું. આમ દ્રઢ દ્રષ્ટિના જોરમાં પર્યાયની ગૌણતા કેટલી છે કે ઘણી દશા હોય તો પણ એની ગૌણતા વર્તે છે. એ મુનિ દશામાં પ્રચુર સ્વસંવેદન છે અને આનંદના ઉભરા અને ફુવારા છૂટે છે ક્ષણે ક્ષણે. અસંખ્ય પ્રદેશમાંથી ધોધ વહે છે આનંદ ગુણની પર્યાય અમારી દ્રષ્ટિ ત્રિકાળી ઉપર છે. એ તો કાંઈ નથી અમારા ત્રિકાળી પાસે એ બધું
કાંઈ નથી,
કાંઈ નથી. હજી અનંતો પુરુષાર્થ છે અંદર, તો આ પુરુષાર્થ છે પણ અહીંથી અનંતો પુરુષાર્થ અંદર શક્તિમાં ભર્યો છે એટલે સહજ ગૌણ થાય છે. અપરિણામી તત્વરૂપણ દ્રષ્ટિ દેતા પરિણામ સહજપણે ગૌણ થઈ જાય છે. પરિણામ પરિણામપણે ક્યાંય નાશ પામે છે, અસ્તિત્વ રહેતું નથી, ક્યાંય ચાલ્યા જાય છે, દ્રવ્યને છોડીને ક્યાંક બીજે ચાલ્યા જાય છે, એ કાંઈ વસ્તુ નથી. પરિણામ કાંઈ ચાલ્યા મળતા નથી પણ પરિણામની અત્યંત ગૌણતા વર્તે છે. એટલે ચોથા ગુણ સ્થાનનું કોઈને ચૌદ ગુણની લબ્ધિ પ્રત્યે સૂક્ષ્મ જ્ઞાન નહીં તો પણ એમાં અનુબુદ્ધિ થાય નહીં, કેમ કે પર્યાય દ્રષ્ટિ ચાલી ગઈ.
બરોબર,
ચોથા ગુણ સ્થાને દ્રવ્યની થઈ જાય એટલો બધો કશાય મંદ હોય એ સંસારમાં ન રહી શકે. આવતાથી હું સહન કરી શકું, દીક્ષા લઈ ગયા છતાં સાતમાં સંસ્થાને આવી ન શકે. ચૌદ ગુરુની લબ્ધિ હોય ને નિરતી ચાર ભાવલિંગી જેવું દ્રવ ચારિત્ર પાલતા હોય, દ્રવલિંગી થઈને સમય દ્રષ્ટિ દ્રવલિંગી આવે, પર્યાયમાં આનું પણ ન આવે. દ્રવ દ્રષ્ટિ હોવાને લીધે અને પર્યાય દ્રષ્ટિ ટળી ગઈ હોવાને લીધે આટલું બધું મને જ્ઞાન થઈ ગયું ચોથા ગુણસ્થાને બીજાને કઈ ખબર પડતી નથી. અરે ભૂમિ છે તો મારા જેટલું જ્ઞાન નથી એમ એમ આવતું છે. ભૂમિ મને તો પૂરું જ્ઞાન હોય અને નવ તત્વ નો યાદ રહેતા હોય શું એમ ન આવે ને આ કઈ નથી. મારા ત્રિકાળી જ્ઞાન ભંડાર પાસે, મારા ત્રિકાળી જ્ઞાન સામર્થ્ય પાસે ચૌદ ગુણની લબ્ધિ એ સમુદ્રમાં બિંદુ વચ્ચે આનંદ પણ મુનિને વધારે છે, સ્થિરતા પણ મુનિને વધારે છે અને મુનિ દશાની ભાવના ભાવે છે કે આ જ્ઞાન વિધિનો શું અર્થ છે? સ્થિરતા ને આનંદ વધુ હોય છે, પ્રયોજન તો આનંદ થી છે ખરેખર તો એટલું દુઃખ છે. આનંદ સુખ ઓછું છે એટલું દુઃખ છે એમ છે ખરેખર. પ્રવચન સમુદ્ર સિંહના ઉડતી વાલે જેમ એમ કરી લીધું છે સિંહ જે સમુદ્રની અંદર સિંહમાં જેમ બિંદુ ઉછળે છે એમ ચોકપૂર્ણની લબ્ધિનું જ્ઞાન અંદરના જ્ઞાન સમુદ્રમાંથી ઉછળીને બહાર આવે છે. કેટલું છે? એક બિંદુ જેટલું છે. જ્ઞાન છે, ખબર છે, ત્રિકાણીને જોયો છે એને ખબર છે કે પર્યાય ક્યાં ઉડી છે ને દ્રવ ક્યાં છે. એટલે પરિણામમાં પરિણામ ઘણું થઈ જાય છે, પરિણામ કઈ ચાલ્યા જતા નથી અને પરિણામ ક્યાં જતા રહે તો એનો પદાર્થ નો અંશ છે, એ પદાર્થ ને છોડીને કટકો કઈ જુદો પડતો નથી, એ ક્યાં જતા રહે. પરિણામ તો પર્યાય સ્વભાવને લીધે થયા જ કરે છે. પાછો જેમ ત્રિકાળી સ્વભાવ છે, એ ત્રિકાળી સ્વભાવમાં કેટલી શક્તિઓ એવી છે કે આમ જ પરિણામનો એવો એનો સ્વભાવ છે. આ ભાવ અભાવની જે બધી શક્તિઓ લીધી છે, કરતા કર્મ કરણ એ બધી પરિણામની મુખ્યતા વાળી શક્તિઓ છે. એમ પરિણમવાનો જેનો સ્વભાવ છે, સામર્થ છે, એમ કરીને શક્તિ લીધી છે બધી. એ પરિણમ શક્તિ થી માંડીને એ બધી વાત ચાલી છે. એટલા વર્ષ પહેલા, 40 વર્ષ પહેલા જે સિદ્ધ પદ ની વાત લીધી છે એ વાત પાછી ફરીને અહીંયા આવી છે. ત્યાં અભેદ દ્રષ્ટિ ની વાત લીધી, અહીંયા નિજ આત્મા ની વાત લીધી. ત્યાં પરિણામ સાબિત કરવા સિદ્ધ પરમાત્મા નો દ્રષ્ટાંત લીધો છે, અહીંયા પરિણામ સાબિત કરવા સિદ્ધ પરમાત્મા નો દ્રષ્ટાંત લીધો છે. ત્યાં ગુરુદેવ લીધો છે, અહીંયા સ્વયં પોતે પોતાના પ્રવચનમાં લીધો છે. આ ઉતરી ગયું છે, સાંભળ્યું છે, ઉતરી ગયું છે. ગમે એટલા વર્ષ જાય, વસ્તુ જે છે એ જ બહાર આવે, બીજી રીતે બહાર આવે નહીં. સિદ્ધમાં પણ પરિણતિ તો હોય છે. એટલે વસ્તુ અને એના પરિણામ, એની જે વસ્તુ વ્યવસ્થા છે, એ વ્યવસ્થા જે આ વસ્તુ વ્યવસ્થા જે આગળનો વિષય છે એ ખ્યાલમાં છે. અને ત્રિકાળી અપરિણામીની અભેદ દ્રષ્ટિ સાધવાની વાત શરૂઆતથી છે, ત્યાંથી શરૂઆત થાય છે મોક્ષ માર્ગની. એ પહેલા મોક્ષ માર્ગની કદી શરૂઆત થતી નથી. સિદ્ધમાં પણ પરિણતિ તો હોય છે, પરંતુ ત્યાં અહીંયા પણ કહીને અપરિણામી પર દ્રષ્ટિ દેવાની વાત કરી, અહીંયા પાછો પરંતુ વાત લીધી. કેમ કે અહીંયા વિષય ચાલે છે દ્રષ્ટિનો. પ્રમાણની વાત આગમની વસ્તુ વ્યવસ્થા સમજાવવા સ્પષ્ટ કરે છે, પણ વિષય નથી ચાલતો આગમનો, વિષય દ્રવ દ્રષ્ટિનો ચાલે છે. પરંતુ કહીને વળી પાછી વાતને ઉઠાવે છે, ઉપાડે છે કે પરંતુ અપરિણામી તત્વ ઉપર, એટલે કે નાયક તત્વ ઉપર જે દ્રષ્ટિ આશ્રય અભેદ ભાવ શ્રદ્ધાથી, હો જ્ઞાન અભેદ ભાવ કરે, ચારિત્ર અભેદ ભાવ કરે, એમને શ્રદ્ધાથી જે અભેદ ભાવ, તે જ સમ્યક દ્રષ્ટિ છે. એને જ સમ્યક દ્રષ્ટિ પણ કહેવામાં આવે છે. આ સમ્યક દર્શનની નિશ્ચયથી પરિભાષા છે, અથવા નિશ્ચય સમ્યક દર્શન કોને કહેવા એની આ પરિભાષા છે. તો દિગંબર સંપ્રદાયમાં પણ સમ્યક દર્શનનો વિષય સૌંદર્ય સિવાય આ રીતે મળે એવું નથી. એટલો બધો
સ્પષ્ટ
વસ્તુનું જ્ઞાન આવવું જોઈએ, મૂળ વસ્તુ જ્ઞાનમાં આવવી જોઈએ અને સ્વપ્ન જ્ઞાનમાં આવવી જોઈએ. આમ વાત છે, કેમ કે પોતાની વસ્તુ છે અને પોતાની વસ્તુ પોતા સ્વરૂપે જ્ઞાનમાં ભાસવી જોઈએ, પછી બધું હળવું ચાલે, નીકળે કે હળવું ન ચાલે. કલ્પના છે એ બધી, અને જ્યાં કલ્પના જલ્પના, જ્યાં કલ્પના જલ્પના છે ત્યાં બધો સંસાર છે, ત્યાં મિથ્યાત્વ છે અને ત્યાં સંસાર છે. કલ્પના એટલે વાસ્તવિકતા જેમાં નથી તેનું નામ કલ્પના, એટલે મિથ્યા થઈ ગયું.
આગળના
સમયસર કલશ ની ટીકા કરે ને, જે ટીકા નો વિષય એજન્ડા ઉપર છે, દ્રવ દ્રષ્ટિ નો વિષય છે, શાસ્ત્ર એ લીધું છે એમને, એટલે એ વિષય આવે છે. બહુ સારી રીતે આવ્યો છે, એમની એમની શૈલી થી આવ્યો છે, પૂજી બહેનશ્રી ની એમની શૈલી થી આવે છે, સુગાની ની એમની શૈલી થી આવે છે, ચારેને અનેક જ્ઞાનીઓનો આ જ વિષયોને કહેવાની જે પદ્ધતિ જુદી જુદી છે, અને છતાં વિષયને એક કહે છે, તો કેટલી વિશિષ્ટ વિશિષ્ટ રીતે દરેક કહી શકે છે, અને એમાંથી એક જ ભાવ કેવી રીતે દ્રઢ થાય છે, બીજું બધું એક જગ્યાએ મૂકવામાં આવે તો ખ્યાલમાં આવે આ વિષય કેટલો સુંદર છે. થોડો પ્રયત્ન ચાલે છે કેવી રીતે મને થાય છે. અધ્યાત્મ જે તત્વ છે રાજમલજી નું ઘણું પ્રધાન છે, મુખ્ય છે, બહુ મસ્તી થી લખેલો ગ્રંથ, બહુ મસ્તી થી ટીકા કરેલી છે, અધ્યાત્મ ની મસ્તી છે.
દેવાદિદેવ શ્રી મંદર ભગવાન જય પરમ કૃપાળ શ્રી કામ ગુરુદેવ નો જય વિદ્રાગ વિગંબા જય ધારમણો.